चैत्र शुद्ध नौ मंगलवार तारीख 28/3/50 न दिने परम पूज्य सदगुरुदेव श्री कांजी स्वामी नु समयसार न कर्ता कर्म अधिकार गाथा 64 पर प्रवचन।
नमो नोये सौ हरिहंतानम, नमो नोये सौ सिदानम, नमो नोये सौ आयरियान, नमो नोये सौ जयानम, नमो नोये सौ त्रिकालवती सावनम, ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नमः। मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोस मंगलम नमः समरिस्मराय स्वानुभूत्या चास्ते चित स्वभावाय भवाय सर्वमान विभाव निरुद्ध निदाता
સાર આવી ગયો છે એટલે પિષ્ટ પેશણ જેવું થયું છે। 76 માં હવે પૂછે છે કે પૂદગળ કર્મને જાણતા એવા જીવને પૂદગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, વધારો શું પ્રશ્ન છે કે આત્મામાં આત્મદ્રવ્ય જે વસ્તુ સ્વભાવ શું ચિદાનંદ મૂર્તિ છે એમ પુણ્ય પાપના વિકારને પરપર્યાયની રહિત આત્માના સ્વભાવનું ભાન થતાં ધર્મીને એ પુણ્ય પાપના પરિણામને પર જડની અવસ્થાનું પોતામાં પોતાનું જ્ઞાન કરતા એને જાણે છે, પુણ્ય પાપના ભાવ થાય એને પણ જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા સન્મુખ રહીને જાણે છે અને શરીરની અવસ્થા થાય એને પણ જ્ઞાતા પોતાના સ્વભાવમાં પોતાના વિતરાગી શ્રદ્ધા જ્ઞાન રૂપે પ્રણમતો પોતાના સ્વને જાણતો એ પુણ્ય પાપને પરને જાણવાનું કામ કરે છે। તો પરને જાણવાનું કામ કરતા પર એ આત્માનું કામ ને આત્માની જ્ઞાન અવસ્થા એની કરતા એવો કઈ મેળ છે એમ પ્રશ્ન કર્યો છે। સમજાણું કઈ પ્રશ્ન જે છે, આત્મા છે એ નિત્ય છે, છે એ વસ્તુ નિત્ય જ્ઞાનાદિ સ્વભાવનું ભંડાર નિત્ય છે, છે નિત્ય છે તો કરતા પણ છે, કરતા નામ એનામાં પરિણામની કઈ ક્રિયા થયા કરે છે, પરિણામ નામ અવસ્થાની ક્રિયા થયા કરે છે, કોઈ પણ પદાર્થ પરિણામની એટલે અવસ્થાની ક્રિયા વિનાનો હોઈ શકે નહીં। તો આત્મા છે અને તે ત્રિકાળ નિત્ય છે, છે તે કોઈ સંયોગથી ઉત્પન્ન થયેલો કે સંયોગમાં નાશ થઈને ભળી જાય એવો એ નથી। એવો આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાતા દ્રષ્ટા નિત્યાનંદ છો એમ જ્યાં સમ્યક ભાન થયું પછી પુણ્ય પાપના પરિણામ દયાદાન વ્રત પૂજાના શરીરાદિની ક્રિયા જળની અપરની બધી એને જ્ઞાતા પોતાના સ્વભાવને સ્વને જાણવાનું કામ કરતા પુણ્ય પાપને પરને જાણવાનો પરપ્રકાશક જે ભાવ આત્મામાં ખીલ્યો છે તો પરને જાણવાનું કામ કરે, તો પરને જાણવાનું કામ કરતા પરનું કાર્ય પોતાનું છે એમ મને એમ પ્રશ્ન છે, સમજાય છે? જેવા એ તો ધર્મીની વાત છે, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ તો અનાદિનો પર વસ્તુ શરીરની અવસ્થા કરું વાણીની કરું, કર્મ જળ છે એની અવસ્થાને હું કરું, કુટુંબને હું નભાવું, દેશને હું રક્ષણ કરું, બીજાને સહાય કરું, બીજાની અવસ્થા નથી થયેલી તેને બનાવું, બીજાનો ફેરફાર કરું, બીજાની કાર્યને પહોંચી વળું, બીજાની દશાની અવસ્થાને હું પહોંચી વળું, બીજાની અવસ્થાનો ફેરફાર કરું, બીજાની અવસ્થાને હું નિભજાવું એમ અનાદિથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પરની અવસ્થાને બનાવું એમ માની રહ્યો. બીજી વાત, એ ઉપરાંત મિથ્યા દ્રષ્ટિ પુણ્યપાપના પરિણામને હું ઉપજાવું, પુણ્યપાપના પરિણામને હું પ્રાપ્ત કરું અને પુણ્યપાપના પરિણામ પણે હું નિભજું એમ અનાદિથી મિથ્યા દ્રષ્ટાયમાં શ્રદ્ધામાં માની રહ્યો છે. એનું નામ અધર્મ છે. હવે ધર્મી કોને પ્રાપ્ત કરે છે, ઉપજે છે, મેળવે છે કે ધર્માત્મા આત્મા હું જ્ઞાતા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું, હું મારા સ્વભાવની દશાને પ્રાપ્ત કરું એમ પણ ઉપજું, એ પણ ફેરફાર કરું, પર પુણ્યપાપને પ્રાપ્ત કરું કે પરને પ્રાપ્ત કરું, કે પુણ્યપાપને ઉપજાવું કે પરને ઉપજાવું, પુણ્યપાપને ફેરવું કે પરને ફેરવું, એ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની અજ્ઞાનીની અનાદિની માનતાનો ભાવ છે. એ ભાવ નીકળી ગયા પછી આત્માનું શું કાર્ય છે એનું વર્ણન છે. એટલે પૂછે છે કે ભગવાન, ઉદગળ કર્મને જાણતા એવા જીવને આ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છું, શુદ્ધ છું, એવો પોતાના સ્વભાવને જાણતો પુણ્યપાપ દયાદાન વ્રતના પરિણામ થાય તેને મારા છે એમ નહીં, એ મારા છે એમ નહીં, એને જાણતો કા છે એમ, શરીર વાણી મનની અવસ્થા કે બહાર ના થાય એને જાણે કા છે, એને જાણતા એવા જીવને ઉદગમ સાથે એટલે પુણ્યપાપના ભાવ સાથે અને શરીરની અવસ્થા સાથે કરતા કર્મ ભાવ છે કે નથી. આત્મા કરતા ને વિકારી આત્માનું કામ, આત્મા કરતાના શરીરની હલાવવાની ક્રિયાત્માનું કામ, એવો મેળ છે કે નથી. ઉત્તર આપે છે કે નવી પરિણમદી ન દિનહદી ઉપજદી ન પરદવ પજાય નાણી જાણતો વિહુ ઉગલ કમમ અણે વિહમ. નીચે હરી ગઈ. વિધ વિધ પૂદગળ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પર દ્રવ્ય પર્યાય ન પ્રણમે નવ ગ્રહે નવ ઉપજે. વિષય જરી ઝીણો ને સૂક્ષ્મ છે. જ્ઞાની એટલે આત્માના દ્રવ્ય ચૈતન સ્વભાવ સન્મુખ દ્રષ્ટિના પરિણમન વાળો, જ્ઞાની એટલે ચિદાનંદ અખંડ ધ્રુવ ચિદાનંદ સ્વરૂપ છો, એના સન્મુખની દ્રષ્ટિ થઈને દ્રવ્ય નામ વસ્તુ દ્રષ્ટિના પરિણમની પર્યાય થઈ તેવાળો, તેનું નામ જ્ઞાની. અનેક પ્રકારના ઉદગળ કર્મને જાણતો ટીકામાં વિશેષ આવશે. એ પુણ્યને પાપ દયાને દાન શરીર વાણી મન જે વર્તમાન અવસ્થા વર્તે એ બધાને જાણતો હોવા છતાં જાણે કે છે, જેવા પરિણામ પુણ્ય પાપના થાય તેવા જ જાણે, પોતાના જ્ઞાનમાં રહેતા તેને જાણે, પોતે જ્ઞાતા છો શુદ્ધ છો એમ સ્વને જાણતા પોતામાં રહીને જેવા પુણ્ય પાપ જે જાતનો રાગ દ્વેષાદિન જે જાતની જળની અવસ્થા તેને જાણતો હોવા છતાં ખરેખર એ પરદ્રવ્ય પર્યાયમાં એ પુણ્યપાપ ખરેખર પરદ્રવ્ય અવસ્થા છે, સ્વદ્રવ્યમાંથી પ્રગટેલી નથી. પુણ્યને પાપ દયાને દાન વ્રતને પૂજા કામને ક્રોધના વિકલ્પો અને જળની કર્મની અવસ્થા અને આ શરીરની અવસ્થા એ બધા પરદ્રવ્ય છે. કેમ કે સ્વદ્રવ્ય દ્રષ્ટિ જ્યાં થઈ એટલે સ્વભાવ સન્મુખ જ્યાં આનંદ કંદ જ્ઞાતા દ્રષ્ટા છો, એક દયાના પરિણામનો એ કરતા નહીં મારું કામ નહીં એમ જ્યાં દ્રષ્ટિ થઈ સ્વદ્રવ્ય સ્વભાવ તરફ વળ્યો એટલે વિકારના પરિણામના અભાવ સ્વભાવ રૂપે થવા લાગ્યો એટલે વિકાર તે પરદ્રવ્ય, શરીર તે પરદ્રવ્ય અને જળની કર્મની અવસ્થા થાય તે પણ પરદ્રવ્ય. એ પરદ્રવ્યના પર્યાયમાં પરણમતો નથી એટલે જરી ઘણું ગુડું મૂક્યું છે. ધર્મી જીવ એ વિકારને ફેરવતો નથી ભાઈ, પરણમતો નથી એટલે જે કઈ શુભાશુભા ક્ષણે ક્ષણે થાય તેને ફેરવતો નથી, જળ અવસ્થાને ફેરવતો નથી, શરીરની અવસ્થાને પલટાવતો નથી. સંજ્ઞાની જીવ એ પુણ્યપાપનો જે સમયે જે વિકાર થયો એને ફેરવતો નથી, સમજાય છે? પરણતો નથી એટલે વિકાર્ય. વિકાર શબ્દ પછી આવશે, એ પહેલામાં પ્રાપ્ય આવશે, ઓલામાં બીજો બોલ મૂક્યો છે. એને ફેરવતો નથી, જળને ફેરવતો નથી, કર્મને ફેરવતો નથી, પરિણામ જે થયા એને ફેરવતો નથી, તેને ગ્રહણ કરતો નથી. ધર્મી જીવ પુણ્યપાપને પહોંચી વળતો નથી, પુણ્યપાપના વિકાર પર્યાયને પહોંચી વળતો નથી, એને પ્રાપ્ત કરતો નથી. સમજાય છે? જ્ઞાન શુદ્ધ ચિદાનંદ આત્મા છો એમ દ્રવ્ય સ્વભાવ સન્મુખ દ્રષ્ટિના ભાનમાં જ્ઞાની એ દયાદાન વ્રત કામ ક્રોધના પરિણામને પકડતો નથી, ગ્રહતો નથી, પહોંચી વળતો નથી, પ્રાપ્ત કરતો નથી. સ્વભાવમાં અજ્ઞાનમાં છે, અજ્ઞાનમાં છે, અજ્ઞાનમાં પુણ્યપાપને પહોંચી વળે છે, પુણ્યપાપ મારા માને છે, અજ્ઞાનમાં પુણ્યપાપને પ્રણમાવે છે, અજ્ઞાનમાં પુણ્યપાપ પણ ઉપજે છે એવી પહેલામાં શક્તિ છે પર્યાયમાં. શું કીધું? પુણ્યપાપના પરિણામો, શુભાશુ પરિણામ, પુણ્યપાપ દયાદાન વ્રત પૂજા કામ ક્રોધના પરિણામ એ અજ્ઞાનમાં એ પુણ્યપાપને ફેરવે છે. પુણ્યપાપને ફેરવે છે એટલે પુણ્યપાપને આ હું એમ માનીને ફેરવા માંગે છે. પણ મિથ્યા દ્રષ્ટિ પુણ્યપાપને ફેરવા માંગે છે એવો ભાવ કરે છે. મિથ્યા દ્રષ્ટિ પુણ્યપાપને પ્રાપ્ત કરે છે આ હું છું, અને મિથ્યા દ્રષ્ટિ પુણ્યપાપ પણ ઉપજે છે પર્યાય બુદ્ધિમાં વિકાર પણ એવી પર્યાયમાં એની યોગ્યતા. જો યોગ્યતા ન હોય સંસાર ન હોય. ભાઈ સમજો હજી વાત છે જરી. જો એની અવસ્થામાં યોગ્યતા ન હોય તો આ સંસાર ન હોય. હવે આ યોગ્યતાનો નાશ કર્યો છે વિજ્ઞાનીએ. એ પુણ્યને પાપના વિકલ્પો એને ફેરવતો નથી, કેમ કે દ્રવ્ય સ્વભાવ તરફનું પરિણમન ફરે છે. વસ્તુ સ્વભાવ શુદ્ધ ચિદાનંદ છો તેમાં ફરે છે. પુણ્યપાપને પકડતો નથી, ગ્રહતો નથી, પહોંચતો નથી. શુદ્ધ ચિદાનંદ વિતરાગી સ્વભાવને પહોંચી વળે છે અને પુણ્યપાપ પણ ઉપજતો નથી, કેમ કે સ્વભાવની વિતરાગી શ્રદ્ધા જ્ઞાન પણ ઉપજે. સમજાય છે? કઈ આ તો ઘણો અધિકાર આવ્યા પછી ભાઈ હાથ ગાથા ગયા પછી આ વાત ચાલી છે. હાથ ગાથા 39મી મારી સાઈ, હવે આજે તો આ 76મી ગાથા હાલે. આ બધું ટોટલ કર્યા પછી આ વાત લીધી છે. હવે કે વાત સમજાણી કઈ? જ્ઞાની ધર્માત્મા પુણ્યપાપના વિકલ્પો શરીરની અવસ્થા, વાણીની અવસ્થા અને કર્મની અવસ્થા એને ફેરવતો નથી, એ પણ ઉપજતો નથી અને એને પકડતો નથી એટલે એને પ્રાપ્ત થતો નથી. જયારે જ્ઞાત મારીને વાત કરો તો ધર્માત્મા એ આવશે ટીકામાં બધું. જ્ઞાતા દ્રષ્ટા સુચિદાનંદ છો એવા સ્વભાવ સન્મુખની દ્રષ્ટિમાં પોતાના પરિણામ પલટી જાય છે, તેને પહોંચી વળે છે અને તે વિતરાગી પર્યાય પણ સમ્યક દ્રષ્ટિ ઉપજે છે. ચતુર્ભાઈ સમજાય છે? કઈ ભાઈ ધર્મ તો અપૂર્વ કોઈ વિષય છે. શ્રીમદે પણ સબૂલ સિદ્ધ કર્યા છે, જ્યાં આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આ કરતા નો અધિકાર ચાલે છે. કરતા નિજ કર્મ, નિજ કર્મનો કરતા પરમાર દ્રષ્ટિએ છે. અજ્ઞાન ભાવે પુણ્યપાપ દયાદાન વિકલ્પને શરીરની અવસ્થાનો કરતા મિથ્યા દ્રષ્ટિ માને છે. ભલે પુણ્યપાપ પણ તો પહોંચી વળે છે, વિકલ્પને પુણ્યપાપ વિકાર મારા એને તો પહોંચે છે અને ફેરવે ને એમાં ટકી જાય છે, પણ જળની અવસ્થાને તો જ્ઞાની પણ પ્રાપ્ત કરતો નથી, ફેરવતો નથી ને ઉપજતો નથી. સમજાય છે? કઈ હવે ટીકા, ટીકામાં જરી સૂક્ષ્મ વિષય છે. જો પહેલો જે પરણમતો નથી એ શબ્દ લીધો હતો એને બીજા બોલમાં લેશે અને બીજા પહેલામાં બીજામાં ગ્રહણ કરતો નથી એમાં પહેલામાં લીધો છે. પ્રાપ્ય પ્રાપ્ય શબ્દ છે કર્મ, કર્મ નામ કામ, કામ નામ કર્તવ્ય, કર્તવ્ય નામ અવસ્થા, એના ત્રણ પ્રકાર છે. કોઈ પણ જળમાં કોઈ પણ આત્મામાં કર્મ એટલે અવસ્થા થાય, દશા દશા એ અવસ્થા રૂપી કર્મ, કર્મ એટલે કામ, એના ત્રણ પ્રકાર છે. એક પ્રાપ્ય એટલે શું, ઓલા ગાથામાં બીજો બોલ છે ગ્રહણ કરતો નથી. પ્રાપ્ય એટલે શું, બાર દ્રષ્ટાંતમાં એમ કહીએ, સમજાય છે કે જેમ એક ગામ હોય, ગામ એ ગામમાં માણસ જાય છે તો એ ગામને ઉપજાવતો પણ નથી, ગામને ફેરવતો પણ ગામને પહોંચી વળે, પહોંચી વળે છે, છે ને પહોંચી વળે છે, એનું પ્રાપ્ય. એટલે કે પ્રાપ્ય એટલે કે આત્મા પોતાના દ્રવ શુદ્ધ ચિદાનંદ સ્વભાવમાં પુણ્ય પાપની રૂચિ છૂટી, જળની રૂચિ છૂટી અને સ્વભાવની દ્રષ્ટિ થઈ એટલે પોતાની અરાગી પર્યાયને પ્રાપ્યને પહોંચી વળે છે. સમજાય છે આ બાર નો દ્રષ્ટાંત આપ્યો ને, પ્રાપ્ય એટલે ગામ, ગામ પ્રાપ્ય એટલે નવું ઉપજાવે નહીં અને ફેરફાર કરે નહીં, હોય તેને પ્રાપ્ત કરે એને પ્રાપ્ત કહે છે. એમ ભગવાન આત્મા પોતાના શુદ્ધ ચિદાનંદ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન કરતો પોતાની નિર્મળ અવસ્થાને પહોંચી વળે છે. પુણ્ય પાપને પહોંચી વળતો નથી, અનાદિનો અજ્ઞાની પુણ્ય પાપના પરિણામને પ્રાપ્ત કરતો, આ મારાન હું એનો કરતા એવી મિથ્યા બુદ્ધિથી માનતો એ પ્રાપ્ય ફેરવી નાખ્યો. પ્રાપ્ય એટલે પહોંચી વળવું, પ્રાપ્ય એટલે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવી વિતરાગી શ્રદ્ધા હું જ્ઞાતા દ્રષ્ટા છું તેની અવસ્થાને પ્રાપ્ય નામ પહોંચી વળે છે. આત્માના દ્રવ સ્વભાવની શ્રદ્ધાની તાકાતમાં વિકાર પરિણામને પહોંચી વળે એવી તાકાત, અજ્ઞાનમાં પુણ્ય પાપને પહોંચી વળે એવી તાકાત છે, પણ શરીરને જળની અવસ્થાને પહોંચી વળે એવી તાકાત તો અજ્ઞાનમાં પણ છે નહીં. ઓ સમજાય છે, આ ત્રણ પ્રકારના કર્મ છે. કર્મ એટલે કાર્ય, પ્રાપ્ય જે કોઈ ચીજ પોતે પોતાની પર્યાયને પહોંચી વળે એનું પ્રાપ્ય. વિકાર્ય એનો પહેલો બોલ છે, એમાં નવી પરણમય વિકારમાં ફેરફાર કરે એ આત્મા પોતાના સ્વભાવમાં ફેરફાર કરે છે, વિતરાગી અવસ્થા રૂપે પરણવાનું કામ સમ્યક દ્રષ્ટિ. પણ એ પુણ્ય પાપને દેહની અવસ્થાને, કર્મની અવસ્થાને, વાણીની અવસ્થાને ફેરફાર કરવાની તાકાત દ્રવ સ્વભાવમાં નથી. દ્રવ સ્વભાવમાં બોલ, પર્યાયમાં હતી, પર્યાય હતી ઉડી ગઈ, પર્યાય બુદ્ધિ ગઈ એટલે આ બુદ્ધિ થઈ. વિકાર્ય એટલે કે આત્મા પુણ્ય પાપનો ફેરફાર કરીને દ્રવ દ્રષ્ટિ સ્વભાવ વાળો એ પુણ્ય પાપને ફેરવે અને જળની અવસ્થા ફેરવે એવું કામ કરવાની દ્રવ સ્વભાવની દ્રષ્ટિમાં તાકાત. નિવૃત્ય આત્મા પુણ્ય પાપને ઉપજાવે, ઉપજે અને શરીરની અવસ્થા ઉપજાવે એવી આત્માના વસ્તુ સ્વભાવમાં એ તાકાત નથી. જુઓ, દ્રવ સ્વભાવ લેવો સમ્યક દર્શન સ્વભાવ, સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન, આખું ચૈતન દ્રવ અનંત આનંદ નો કંદ છો, જ્ઞાતા દ્રષ્ટા પિંડ છો એવી દ્રષ્ટિમાં ધર્મી વિકારી પરિણામને નિભજાવતો નથી, શરીરને કર્મની અવસ્થાને નિભજાવતો નથી. આ એવું વ્યાપ લક્ષણ વાળું પુદગળના પરિણામ સ્વરૂપ કર્મ. હવે શું કે છે, એ પુણ્ય પાપના પરિણામને કર્મ પહોંચી વળ્યું છે, પુણ્ય પાપના અને શરીરની અવસ્થાને જળ પહોંચી વળ્યું છે. આ શરીર હાલે એને જળ પહોંચી વળે છે આમ અવસ્થાને. કર્મની અવસ્થા જળની થાય છે, પ્રાપ્ય એ પરમાણુ એને પહોંચી વળે છે, અને પુણ્ય પાપના પરિણામને પર્યાય બુદ્ધિ વાળો પહોંચી વળે છે, જ્ઞાની એને પહોંચતો. સમજાય છે? જરી વિષય જણો છે ભાઈ. પ્રાપ્ય વિકાર ને નિવૃત્ય પહોંચી વળવું એક અવસ્થા છે, ને પહોંચી વળવું ગામ. બીજું વિકાર કહ્યું લૂંટની રોટલી થવી, લૂંટની રોટલી વિકાર કહેવાય. વિકાર એટલે લૂંટ હતો એમાંથી રોટલી થઈ, તે લૂંટે રોટલીને વિકારપણે કરે છે ભાઈડી. નહી લોટ એ માણસ ગામ હતો એને પહોંચી વળે છે, માણસે ગામ કઈ કર્યું નથી પહોંચી વળ્યો છે એને. એમ વિકાર લૂંટની રોટલી થાય છે, લૂંટ પલટીને રોટલી થાય. બાયડીએ અને અગ્નિએ અને સાવળીએ એ રોટલી કરી નથી. નિવૃત્ય તંતુનું કપડું થાય છે, નિવૃત્ત બોલમાં તંતુ અને તંતુ તાણા વાણા એમાંથી નીપજે છે. એ પ્રાપ્ય નહીં વિકારને નિવૃત્ત થયું, તાણા વાણાનું કપડું થયું, નીપજ્યું. એમ અજ્ઞાની મિથ્યા બુદ્ધિ પુનપાપ મેં ઉપજાવું એમ બુદ્ધિ થાય છે. જ્ઞાની ને એ બુદ્ધિ હતી, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, શુદ્ધ છું, મારા સ્વભાવમાં હું મારા પરિણામને ઉપજાવું. આ પૂદગલ પરિણામનું જે ત્રણ કર્મ છે, પ્રાપ્ય જે શરીર એની અવસ્થાને પહોંચી વળે છે, શરીર વિકારપણે થઈને પર્યાય કરે છે, શરીર શરીરની અવસ્થા પણ ઉપજે છે, કર્મ કર્મપણે પહોંચી વળે છે, કર્મ કર્મપણે વિકારપણે થાય છે અને કર્મમાં પર્યાય થાય છે, એવું પૂદગલ પરિણામનું સ્વરૂપ કર્મ વ્યાપ લક્ષણ એ જડની અવસ્થા છે. શું કીધું? રાગ દ્વેષ પુણ્ય પાપ શરીર વાણી કર્મ બધી જડનું વ્યાપ્ય છે, જડની પર્યાય છે. કોને? એ દ્રય બુદ્ધિ વાળાને. અજ્ઞાની ને તો પુણ્ય પાપ ની પર્યાય કરે, ઈ કરે, કઈ કર્મ કરાવતો નથી. આ તો દ્રય સન્મુખ જ્યાં બુદ્ધિ થઈ એટલે વિભાવ પુણ્ય પાપ જડાદીના અભાવ રૂપે પ્રણવા લાગ્યો, એટલે સ્વભાવ સન્મુખના કામમાં એ વિકાર જડ કર્મ વાણી બધી અવસ્થાઓ એ પૂદગળના પરિણામરૂપ વ્યાપ્ય વ્યાપનામ અવસ્થા એ કરતા જડનું કામ છે. એ આત્માનું કામ કે આત્માનું દ્રવ દ્રષ્ટિવંત સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ તેનું પુણ્ય પાપ મારા મેં ગયા જડની અવસ્થા હું કહું. મારી હાજરી હોય તો શરીર હાલે, મારી હાજરી હોય તો બોલાય, એવા મિથ્યા દ્રષ્ટિને પુણ્ય પાપ પણ પોતે ઉપજે છે, પુણ્ય પાપને પણ ફેરવે છે અને પુણ્ય પાપ નો વિકાર કરે છે. ઓ સમજાય છે કાંઈ? સમજ નહી. આ ત્રણ શું છે? કર્મ, કર્મ એટલે કામ, પ્રાપ્ય વિકાર ને નિવૃત્ત, એ ત્રણ પ્રકારનું વ્યાપનામ અવસ્થા લક્ષણ વાળું એ પૂદગળની અવસ્થા સ્વરૂપ કામ છે. તેનામાં પૂદગળ દ્રવ પૂતિ અંતર વ્યાપક થઈને જોવાય દ્રવ દ્રષ્ટિ વસ્તુ જ્ઞાતા દ્રષ્ટા આનંદ આનંદ કંદ છો એમ સંયોગ જ્ઞાન સ્વભાવ સર્વ્યું પૂદગળ દ્રવ પૂતિ અંતર વ્યાપક થઈને એ પુણ્ય પાપ શરીર વાણી મન ને કર્મ ને આ બધી ક્રિયાઓ જડની એ બધી ક્રિયામાં પૂદગળ દ્રવ અંતર વ્યાપક થઈને લાંબુ થાય છે. દ્રવ દ્રષ્ટિએ દ્રવ કાંઈ વિકારપણે લાંબુ થતો. શું કહ્યું? સમજાણું કાંઈ? એ અત્યારે તમારો પ્રશ્ન નહીં હાલે, અત્યારે નહીં ઉતરે છે, પ્રાર્થના કરો. સમજાય છે? તેનામાં પૂદગળ દ્રવ પોતે અંતર વ્યાપક થઈને વસ્તુ દ્રષ્ટિનું જ્ઞાન થતા વસ્તુ દ્રવ સ્વભાવ ચૈદાનંદ આનંદ કંદ શુદ્ધ છું. વસ્તુ એટલે પદાર્થ આખો ચિદાનંદ, એની દ્રષ્ટિ થતા વિભાવને જળને પરની પર્યાયના અભાવ રૂપ પરણવા લાગ્યો એટલે પરનું જ્ઞાન કરે છે આત્મા કે રાગ છે, પુણ્ય છે, આ છે. પણ એ પુણ્ય પાપના પરિણામના કામને આત્મા અંતર વ્યાપક થઈને કરે એવી દ્રવ સ્વભાવમાં તાકાત રહેતી. દ્રવ સ્વભાવ એટલે સમ્યક દ્રષ્ટિનો સ્વભાવ, દ્રષ્ટિના સ્વભાવમાં તાકાત તો વિતરાગી થવાની રહી ગઈ છે. હવે રાગ ને પુણ્ય ને પરાવસ્થા થવાની માન્યતા એ ગઈ, માટે પૂદગળ દ્રવ પોતે અંતર વ્યાપક થઈને ઘણી જેવી વાત છે. આદિ મદંતમાં આ શરીરની અવસ્થાનો આદિ શરીર આ કોઈ કે પણ આત્મા અંદર છે માટે જરી ઊંચું થયું કે ના, શરીરની અવસ્થા થવામાં આદિ શરીર, મધ્ય શરીર ને અંત પણ શરીર. વાણીની આદિમાં કોઈક પણ આદિમાં ઈચ્છા હોય તો વાણી થાય કે ના, આ વાણી રૂપી કર્મ કામ એની આદિ મધ્ય ને અંતમાં એ જળ પોતે અંતરવ્યાપક થઈને બદલે છે, આત્મા નહીં. સમજાય છે? દાખલો આપશે હમણાં. વાણીની અવસ્થા થાય શરીરની આ આંગળીની, એ પ્રાત્વિકા નિવત એની અવસ્થા પણ સમય સમય જળ પહોંચી હોય છે, આત્મા નહીં. એ પૂદગળ પરિણામ આદિ મજંતમાં વ્યાપીને પૂદગળ. બીજી રીતે કહીએ તો પુણ્યને પાપના વિકલ્પો એ વસ્તુ દ્રષ્ટિના સન્મુખ પડેલી દ્રષ્ટિ, એ વિકારની આદિમાં હું, મજમાં હું, અંતમાં હું, એમ એનો અભાવ પરિણમે છે. પણ રાગ દ્વેષના પરિણામમાં આદિમાં પહેલો હું હતો, મધ્યમાં છું, અંતમાં છું, એવી સ્વાભાવિક દ્રષ્ટિનું જ્યાં દ્રવ દ્રષ્ટિ જ્યાં પરણવા માંડી ત્યાં વિકારના અભાવ રૂપ પરણવા માંડ્યો, ત્યાં વિકારનું જ્ઞાન કરવા માંડ્યો. સ્વભાવનું સન્મુખ સ્વનું જ્ઞાન કરતા, સ્વને જાણતા વિકારનું જ્ઞાન કરવા માંડ્યું, જ્ઞાન કરવા માંડ્યું, કરતા પણ નહીં. ત્યારે પૂદગળ દ્રવ આદમદંતમાં વિકારમાં, શરીરમાં, કર્મમાં, વાણીમાં, રોટલી દાળ ભાત આ બધું હાલે ચાલે એ બધી અવસ્થા એ જળ અંતર વ્યાપક થઈને આદિમાં જળ, આદિમાં મધ્યમાં જળ ને છેડામાં પણ, એ બધો સમય છે. અહીં તો સમજાયું છે, જેની વાત છે ભાઈ. જો નવા બોલાવ્યા છે આજે, પ્રાપ વિકાર નિવૃત આદિ મધ ને અંત. સમજાય છે કઈ? ભગવાન આત્માનો દ્રવ સ્વદ્રવ દ્રષ્ટિની સિદ્ધિ છે. પર્યાય બુદ્ધિ વાળો તો પુણ્ય પાપના પરિણામ મારા એનું કર્તવ્ય, એમાં શાંતિ ને પુણ્ય પાપ રહીત પરણવાની તાકાત ખીલી નથી. પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત પૂજાના વિકલ્પો એના એ પર્યાય બુદ્ધિ, અંશ બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ એ રહીત દ્રવ બુદ્ધિ ખીલી નથી. એટલે અજ્ઞાની ને તો પુણ્ય પાપના પર્યાય નો કરતા ભોગતા એ જ છે, એ જળનો કરતા ભોગતા નથી. તેમ જળ એને વિકાર કરાવે છે એમ પણ નથી. પણ મિથ્યા દ્રષ્ટિ પર્યાય બુદ્ધિ ગઈ, સ્વભાવ સન્મુખ દ્રવ્ય અનંત ગુણનો પિંડ છે, વસ્તુ ભાષી. ઓહો, દ્રવ્ય તો પરમાનંદ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે. એક સમયનો વિકાર તો પર્યાય બુદ્ધિમાં અટકતો તો થતો, એ સ્વભાવ બુદ્ધિના ભાનમાં એ મારાની અંદર દ્રવ્યમાંથી એ વિકારની ઉત્પત્તિ નહીં, વિકારનો મજ નહીં, વિકારમાં મારો એમાં છેડો નહીં. એમ શરીરવાળી મનની ક્રિયા કે આ બધી ક્રિયાઓ થાય છે ને, એમાં આત્મા અંદર આજમાં હોય તો બોલાય કે નહીં. એ મિથ્યા દ્રષ્ટિએ માનેલી પર્યાય બુદ્ધિ છે, એની અંદર પુણ્ય પાપની રૂચિ પણ ખસી. જેને આત્મા છે માટે વાણીની પર્યાય થાય, આદિ હું છું તો થાય છે, આદિમાં હું છું તો આ આંગળી હલે છે, એમ જેની બુદ્ધિ છે એને અંદર પુણ્ય પાપના પરિણામ મારા ને એનો કરતા મિથ્યા બુદ્ધિ ખસી નથી. ઓ, સમજાય છે કઈ? કેટલે આ વાત કઈ અજબ ગજબની વાતું છે હો, કે મોહનભાઈ એવા ગાથા બધી સરસ છે. પંચોતીરથી અજ્ઞા હોશી સુધી એકદમ દ્રવ્ય દ્રષ્ટિને સિદ્ધ કરી અને પછી પર્યાય દ્રષ્ટિની વાત અજ્ઞાની કહી દેશે. વસ્તુ સ્થિતિ આદિ મજંતમાં વ્યાપીને એ જળ શરીર વાણી એ આજમાં પૂદગળ એને ગ્રહે છે. સમજાય છે? પૂદગળ એને પહોંચી વળે છે, આ શરીરની અવસ્થા આનંદ થાય છે ને, એને પૂદગળ પહોંચી વળે છે. પ્રાપ્ય ગ્રહતું છે પ્રાપ્ય, આ પૂદગળ આ પર્યાયને પહોંચી વળે છે, હલવાની આ બોલવાની તેને ગ્રહતું, જળ તેને પકડી લે છે, જળની પર્યાય પ્રણતિ પ્રણતિ પર્યાયને પકડી લે છે. આત્મા એને પકડવાને કે ગ્રહણ કરવાને પ્રાપ્ત કરવાની તાકાત. સમજાય છે? એમ અંદર પુણ્યપાપના પરિણામ દયાદાન વિકલ્પ થયા એને પુદગલ પર્યાય વાળો પહોંચી વળે છે. દ્રવ્ય બુદ્ધિ વાળો એને જાણવાનું કામ કરતો એ પુણ્યપાપ ને ગ્રહતો. ઓ સમજાય છે કઈ? આ ધર્મની વાત આલે છે ભાઈ. ઓહો, અનંત કાળથી આત્મા શું છે અને નિત્ય કોણ છે અને એની વર્તમાન પરિણામમાં થતી ક્રિયા કોણ છે એને જાણવાના વિચાર ન કરે એને કેદી સંસારના અંતને હારા. હજી રાજદ પ્રશ્ન હતો કે આ મર્યા પછી કે જીવ હશે કે નિકાંતિભાઈ આવ્યા છે કે નહીં. રાજ પ્રશ્ન હતો કે મર્યા પછી કોને ખબર છે. રાત્રે એમ પ્રશ્ન કર્યો થયો કે ભાઈ આ માણસ વિચાર કરે છે તો 15 વર્ષની ઉંમરથી વિચાર કરે, દાખલો તે હો સુધી વિચાર કરે, 100 વર્ષના ઉંમર સુધી, કે આપણે 15 વર્ષના થઈ તે જુવાનમાં વૃદ્ધાપણ મરણ સુધીમાં હકાઈ રે વિચાર કરે છે ને. તો અમે પૂછીએ છીએ કે બે મરણના ક્ષણ પછીની પો જે બીજા ભવમાં પહેલો ભવ મળશે, પહેલો દેહ જેમ અહીં પહેલો દેહ મળ્યો એ આખી જિંદગી રહ્યો, એમ ન્યાય ક્ષણ પછી આ દેહ ની થી 100 વર્ષે દાદા દાદુ લેણું કોક ને હોય ઓર જીવે છે. આ તો 15 વર્ષની ઉંમરથી વિચાર કરે 20નો 25નો 30નો 40નો 60નો 100નો સુધીનો મકાન પૈસા આબરૂ કીર્તિ બધી હતી. બીજે ક્ષણે તડકામાંથી છયામાં જાય, છયામાં તડકે જાય, હતરો છે કઈ એમ જ્યાં દેહ છૂટ્યો એ સમયે બીજે સમયે એ છૂટ્યો તે સમય બીજે ઉત્પન્ન થાય છે બીજે ભવે. હવે એ પહેલે ભવે જે રહેશે જે દેહ મળ્યો આખી જિંદગી રહેશે. જે પહેલે જ સમય મળ્યો આખી જિંદગી વિચાર કર કે આ દેહના 100 વર્ષનો વિચાર અને આવતા પછીના પહેલા સમયનો દેહ અને તારો ભાવ એનો કાંઈ વિચાર ન કર્યો એટલે આત્મા નથી. મનભાઈ વાત સમજાય છે કઈ? હજી તો આત્મા નિત છે ભગવંત, વિચાર તો કર. આ 50 100 વર્ષનો અહીંની આબરૂ રે ને કીર્તિ રે ને આ પૈસા રે ને ખાવા પીવાનું સાધન ના આવ્યું 100 વર્ષ પછી એ હોન પછી ગયો. કારણ કે આ દી માતાના ઉદરમાં મળ્યો છે આ પહેલો મળ્યો રહ્યો સાખો ન્યા આવતા ભાવમાં પહેલે ક્ષણે મળશે આખી જિંદગી રહેશે. એ ભાવ અને સંયોગ એ ફરશે નહીં, પર્યાય પલટે જ્યું પણ સંયોગ શરીર તો એનું રહેશે ને પર્યાય પલટશે. હવે અહીંથી પલટતા ન્યા ગયો જે ભાવ એ પહેલે ક્ષણે ત્યાં ક્યાં છો, કેવો ભાવ ને કેવો સંયોગ એનું શું ભગવાન જાણે. આય હોવરનું કરીને તો આત્મા પછીના સમયે તો નહોતો ને કે મંગલભાઈ પછીના સમયે તો આત્મા નથી રહેતો ને. શું ધાર્યું તે તારું? નિત્ય આત્મા દેહના નાશ પછી રહેનારો એના પહેલા ક્ષણના ભાવ અને પહેલા ક્ષણના સંયોગ કેવા છે કેવા થશે એનો વિચાર કર્યો? આઈના છેલ્લા ઉદીના ભાવ કેવા ભાવ રાખવાના? ભાવ ખોટા રાખવું આ શું બાયડી રાખવું, કુટુંબ રફરતું રાખવું, ધર્મને નામે પણ આબરૂ રાખવું. મરવું ત્યાં સુધી આબરૂ જાય ને વાંધો આવે માટે ત્યાં સુધી આબરૂ રાખવું. મરતા સુધી અહીંથી છૂટ્યો પહેલે ક્ષણે ગયો એનું કંઈક ધાર્યું આત્મા નાશવાન છે નિત્ય છે. અહીંથી ગયો પેલો ભયાક ભાવ જે લઈને ગયો એ ભાવ અને સંયોગ ઉભારે છે. શું કહીશ ત્યાં વિચાર કર્યો તે ત્યાંનો કોણ જાણે પણ કે એ તો અહીંથી મર્યા પછી આત્મા હશે કે નહીં. વાહ વાહ, હજી વાત એ કહું છું, હજી આત્મા નિત્ય છે ત્રિકાળ છે એવી નિત્યની શ્રદ્ધા થતા આ એના કર્મ એટલે કરતાપણાનો પર્યાય યથાર્થપણે બદલ્યા વિના રહે નહીં. આ ત્રણ પેલો આત્મા છે પછી નિચ્છે પછી કરતા સિદ્ધ કર્યો છે. 6 બોલમાં આવે છે ને મગનભાઈ, 6 બોલમાં આત્મા છે તે નિત છે, છે કરતા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય શું ધર્મ. 6 બોલ છે નહી તો ક્રમશઃ સાધારણ જીવને સમજાવવા 6 બોલ ગણી વાત ક્યાં સમજાય છે. ક્યારેક પણ અહીં મરી ગયા પછી કોણ જાણે આત્મા છે કે નહીં લે, એટલે આત્મા પહેલો હતો કે નહીં એ ખબર પડતી નથી આવો ક્યાં હતો. ત્યારે હજી તો આત્મા જ વચલા કાળમાં જાણે આવ્યો હોય આ 50-60 વર્ષમાં. આ પહેલા આ પછી કાયમ રહેનારું નિત્ય પદાર્થ એનો પોતાનો હજી વ્યવહાર ભરોસો નહીં તો એ નિત્ય પદાર્થની દ્રષ્ટિ થઈ અને અનિત્ય પુણ્યપાપના વિકલ્પોનું કરતા કર્મપણું સ્વભાવ દ્રષ્ટિ ઉડવું આ એનું નામ ધર્મ. ઓ સમજાય છે? વરની અવસ્થાનું તો કરતા કર્મપણું તો પહેલે અજ્ઞાની પણ કરતો નથી, એ તો જળને શરીરને વાણીને કર્મની જળની અવસ્થા તો અજ્ઞાની પણ કરતો નથી. અજ્ઞાની જયારે પર્યાયમાં અવસ્થામાં દયાદાન પુણ્યપાપના કામ ક્રોધના વિકલ્પ મારા એમ માનીને વિદ્યામાં અટકતો ત્યારે પરનો પણ કરતા એમ અજ્ઞાની માનતો. જ્ઞાની દ્રઢ દ્રષ્ટિ જા થઈ દ્રઢ નિત્યાનંદ નિત્ય છે. આજ પહેલા હતો પછી ત્રિકાળ નિત્ય છે. એ નિત્યને છતા તત્વને માનતા અનિત્ય વર્તમાનમાં જે પુણ્યપાપની બુદ્ધિ જે હતી અને શરીરને પરની અવસ્થાનું કરતા પણ માનતો એ નિત્ય બુદ્ધિ તરફ દ્રષ્ટિ વળી એટલે પૂદગળના પરિણામને હું પહોંચી વળતો નથી. ઓ સમજાય છે? સારો, પણ આ તો કોણ જાણે, હું આઠ પાંચ છે ભૂલ થઈ ગઈ, કોણ જાણે અહીંથી મર્યા પછી કે કોણ જાણે ઈ કઈ જોવા ગયા નથી. ત્યારે હવે તારે નક્કી કરવો તો એ નક્કી કરે પછી નીત છો કે નહીં. અને નિત્યાત્મા નક્કી થયો તો એનું પરિણામનું ક્રિયા શું? તો એ પુણ્યપાપની ક્રિયા વિકારી ક્ષણિક એક સમયનો વિકાર થી એનું ક્રિયા હતો તો પછી એને સુખ મળવાનો કોઈ ઉપાય રહેતા નથી. અને જળને શરીરની પરની પરમાણુની અવસ્થા એ તારા હાથ રહે તો તે પદાર્થ બીજા વિદ્યમાન રહેતા, એ વિદ્યમાન પદાર્થ રહેતો નથી, એ અવસ્થા તારે લઈને થાય તો. અને પુણ્યપાપ દયાદાનના વિકલ્પો વિકાર એક સમય પૂરતો વિકાર એનું જ કર્તવ્ય માનીને પર્યાય બુદ્ધિમાં અટક તો દ્રવ્યનો નકાર થતા દ્રવ્યને શાંતિને સુખનો ધર્મ પ્રગટ થતો નથી. અને પર્યાયમાં વિકારની મારે કારણે યોગતા છે એમ ન માને તો વર્તમાન અંશની સ્વતંત્રતા સ્વીકાર્યા વિના આખા દ્રવ્યની શુદ્ધતા જે અવ્યક્ત છે એની સ્વતંત્રતા સ્વીકારવાની તાકાત હોઈ શકે જ નહીં. શું કહ્યું? હરી, આત્માની વર્તમાન પ્રગટ પર્યાય વ્યક્ત વિકાર પુણ્ય પાપ મિથ્યા જ્ઞાન રાગ દ્વેષ વ્યક્ત પ્રગટ દેખાતી વિકારી અવસ્થા એ મારા પોતાની પર્યાયની યોગ્યતાથી થયેલો ભાવ એવા અંશનો જેને સ્વીકાર સ્વતંત્ર નથી એને અવ્યક્ત આખું દ્રવ્ય શુદ્ધ ચિદાનંદ છે જે અપ્રગટ છે એને પ્રતીત કરવાના તાણા એને આવતા. મુંબઈ સમજાય છે? ન્યાય સમજાય છે? લોજિક થી વાત આવે છે, આમ કે એમને મની લેવાની વાત નથી આવતી કઈ, પણ જરી વિચાર તો એને કરવો પડશે. ત્રણ બોલ કયા? કે પર શરીર આદિની અવસ્થા મારાથી તાજી વસ્તુ રહેતી નથી, પુણ્યપાપના પરિણામ દયાદાન વિકલ્પનો એટલો વિકાર નો જ કરતા થઈ નટકે તો વસ્તુ ત્રિકાળ કોણ છે એની શ્રદ્ધા કરવાનો ટાણું રહેતો. અને વિકાર પરને લઈને થાય તો વર્તમાન અવસ્થા જ્યાં પરતંત્ર થઈ ત્યાં વર્તમાન અવસ્થામાં સ્વભાવતર વળવાની સ્વતંત્રતા જાગતી નથી. અને વસ્તુ દ્રવ શુદ્ધ ચિદાનંદ છો એમ સ્વને જાણતા પરને જાણવાનું કામ કરે. શિષ્ય પૂછું, ભગવાન જેવો રાગ જેવો દ્વેષ જેવો ક્રોધ જેવો માન જેવો વિકલ્પ બેઠો જે અવસ્થા થાય શરીરની એવું જ જ્ઞાન કરવાની તાકાત ખીલી તો એ અવસ્થા વિકારને પરને આત્મા પહોંચી વળે કે ના? એ તો સ્વભાવ તરફ પહોંચી વળે, એ પરને પહોંચી વળતો નથી. એ પૂદગળ દ્રવ્ય પોતે અંતર વ્યાપક વિકારને શરીરને વાણીને મનને જળને બધા કામ એમાં વ્યાપક થઈને આદિ મદંતમાં વ્યાપીને એ જળની આદિમાં જળ જળને તે રૂપે પ્રણમતું, જળ પોતે વિકાર રૂપે પ્રણમે છે અને જળ શરીર રૂપે આમ થાય. બધું પર્યાય બુદ્ધિ મેં લખી દીધું છે, વિકાર પુણ્ય પાપ શરીર વાણી મન કર્મ બધું એક એક દ્રષ્ટિમાં, એક ઓર દ્રવ એક ઓર રામ ને એક ઓર ગામ એક ઓર ચિદાનંદ શુદ્ધ ભગવાન આત્માની દ્રષ્ટિ અને એક ઓર પર્યાય ની નબળાઈ નો વિકાર શરીર વાણી મન ને ક્રિયા બધું બધા પુદગળ નો વ્યાપકકાર છે. મારા દ્રવ્ય નો પસરીને વિકાર ભાવ થાય અને દ્રવ્ય લાંબુ થઈને પરની અવસ્થા કરે એ મારામાં છે નહીં. તેને ગ્રહતું, તેને રૂપે પરણતું શું જટ અને તે રૂપે ઉપસતું, તે પુદગળ પરિણામને કરે છે. કોણ? પુદગળ દ્રવ. એ જળ શરીર વાણી મન કર્મ એ પોતાના પરિણામને જળ કરે. આત્મા એને કરતો શું કરે છે? તારા આત્મા જ્ઞાની, અજ્ઞાની આત્માની વાત છો. આમ પુદગળ દ્રવ્ય વળી કરવામાં આવતા પર્યાયમાં જરી નબળાઈથી થતા વિકાર અને શરીરની અવસ્થાને વાણી અને કુટુંબ અવસ્થા એના ક્ષણે આમ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જે ક્ષણે આમ બધું ભાવે તેવા પુદગળ પરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, એ જ્ઞાની એને જાણવાનું કામ કરતો હોવા છતાં, અહીં તો પ્રશ્ન એ છે કે જાણવાનું કામ કરે તો એ રાગ ને પરનું કામ પણ કરી લે કે નહીં? ના, જાણવાનું કામ તો કરે છે. જેવી શરીરની અવસ્થા, જેવી વાણીની સામે જેવા પુસ્તક, જેવા પાના, જેવો રાગ, જેવો દ્વેષ, એ જ પ્રમાણમાં પોતાના જ્ઞાનમાં યથાર્થ જ્ઞાને પરણમતો જ્ઞાની જાણતો હોવા છતાં કો સમજાણું કઈ જો એ જ્ઞેય થઈ ગયું. પુણ્ય પાપ શરીર વાણી મન બધું જ્ઞેય વ્યવહાર એવો વ્યવહાર જ્ઞેય નિશ્ચય જ્ઞેય પોતે જ્ઞાતા દ્રષ્ટા સુચિદાનંદ છો એમ શ્રદ્ધા જ્ઞાન કરીને સ્વને જ્ઞેયપણે જાણતો, પુણ્ય પાપને નિમિત્તને પર વસ્તુને પરપણે જાણતો હોવા છતાં એનો કરતા છે નહીં. જાણવાનું કામ કરે માટે એના કામ બીજાના થઈ જાય કે નહીં કે છે? જાણવાનું તો બરાબર કામ કરે. ઇસ્ત્રી જો તોફાન કરતી હોય ઘરમાં ક્લેશ તો જ્ઞાન પણ જ્ઞાની ને એવું જ થાય કે તોફાન કરે એમ થાય કે એમ થાય કે શાંતિ બેઠી એમ થાય? હે, એ તો પોતાને જોતો જાણે જેટલું છે. પોતાના સ્વભાવને જાણવાની પર્યાયમાં સોને જાણવાની તાકાત ખીલતા આ છે એવું જાણવાનો એ પ્રકાશ પર પ્રકાશ ખીલી છે એવું જાણે છે. બસ બીજું કઈ છે નહીં. શું કીધું સમજાય છે? કઈ એ વાત તો ખરી આવી ગઈ છે. પેલી સ્વપ્રકાશ ચૈતન દ્રષ્ટિ નિશ્ચય શુદ્ધ દ્રવ્ય છું, પરમાનંદ છું એમ સ્વભાવ સન્મુખ નું જ્ઞાન થયું એ વખતે પરને જાણવાની તાકાત સ્વના અવલંબને પ્રગટી છે. એ વખતે જે રાગ દ્વેષ ને જે અવસ્થાઓ બહારમાં વર્તે એને જાણતો હોવા છતાં જાણે છે એની આમ જોઈને નહીં. પોતાના જ્ઞાનમાં સ્વભાવ સન્મુખ નું થયેલું જ્ઞાન એ સ્વને જાણતું પરને જાણવાનું કામ કરે. આવો જ્ઞેય જ્ઞાયક નો સંબંધ હોવા છતાં તે પરિણામ વિકારના પરની અવસ્થાના એ કામને આત્મા જ્ઞાની કરતો ભોગતો સમજાણું કઈ? ઓહો, જો આ ધર્મ દ્રષ્ટિ દાખલો આપે છે. હવે દાખલો કથો પડશે. જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને એ ઘડાની જે પર્યાયનો કાળ છે ત્યારે માટી તે પણ અંતર્વ્યાપક થઈ છે. માટી પોતે અંત વ્યાપક પરણમીને ઘડા રૂપે થઈ છે. કુંભાર નહીં, કુંભારને કારણે નહીં. સારી વાત ભાઈ. ભાઈ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક છે ને આદિ એ ઘડાની આદિમાં માટી, ઘડાના મધ્યમાં માટી અને ઘડાના અંતમાં માટી. કોઈની શરૂઆત એ કઈ થતું નથી. ચંદ્રભાઈ સમજાય છે? જેમ માટી પોતે આ તો દ્રષ્ટાંત આપ્યો, ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડામાં પેઠી છે, આદિમંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, માટી પ્રાપ્ત કર્મ કરે છે, ગ્રહે છે એટલે પાપ પેલો શબ્દ હતો. એ માટી જે ઘડાની પર્યાયને ગ્રહે છે એ કુંભાર એને પકડવાની તાકાત વિનાનો છે. ઉંબારની આંગળી ને વિકલ્પ નહીં, એમાં તાકાત નથી, તે ગળાની પર્યાય ને ગ્રહ. ઓ મારી ભાઈ ઊંધું આદિ મદંતમાં વ્યાપીને ઘડાને અપરાધ કરે છે. માટી ઘડાની પર્યાય ને પહોંચી વળે છે. પહોંચી વળે એટલે તે સમય ઘડાનો હતો ભાઈ. પહોંચી વળવું હોય એને ધ્યાન રાખજો. પેલો દાખલો આપ્યો તો ગામ માણ જનાર એને ગામને નિપજાવતો નથી, ફેરફાર કરતો પહોંચી વળે છે. એમ શું કે છે, માટીના ઘડાની અવસ્થાનો કાળ આવ્યો, ઉત્પાદ આવ્યો, અસ્થિ આવી, એ માટી તેને ગ્રહે છે. પહોંચી વળે છે, ફેરફાર નહીં, ફેરફાર પછી આવશે. પેલી તો પહોંચી વળી લીધો. તે કાળ એની પર્યાયનો ઘડાનો છે. માટીને જે સમય ઘડાનો કાળ તે સમય જ હોય, બીજે સમય હોય. સારી વાત ભાઈ, આ ગ્રહ છે એમાં મહા સિદ્ધાંતો પડ્યા છે મોટા. દરેક ગ્રહ પોતાની વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે. ઈ ઉત્પાદ છે, ઈ ઉત્પાદ થવાના કાળને પહોંચી વળે છે. એને નવું કઈ પહોંચ્યું છે એમ છે. માટી વર્તમાન પર્યાય ઘડાને થવાને તે સમય લાયક હતી. કુંભાર આવ્યો માટે લાયક થઈ એમ નહીં, અથવા કુંભારના આંગળામાં થાય છે અને વિકલ્પ ઉઠ્યો છે માટી એમ થાય છે હમામાં એમ નહીં. આદિ મધ ને અંતમાં માટી, એના આદમાં માટી, મધ્યમાં માટી, અંતમાં એ. અરે વાત ભાઈ, આ તો દાખલો આપ્યો છે. હો એમ દરેકમાં, રોટલીમાં, કલમમાં, લખવામાં, બોલવામાં, હાલવામાં, આ બધો દ્રષ્ટાંત માટે છે. સમજાય છે કે એક ચીજમાં બીજી ચીજ કોઈ પલટે છે કે ભાઈ હું હતો તે આ વસ્તુ ભાંગી ફૂટી. આમ દસ તો મૂકે છે ને ઊંટને ફોડવા, આ ઊંટને તોડવા. ત્યારે કે ઊંટનો ભૂકો થયો, એ ઊંટના પરમાણુ એ તે પર્યાય થવાના કાળે તેને ગ્રહી છે. દસતા એ ગ્રહી. ભાઈ જગત થી ઊંધું ભાઈ કેમ ઉદાણી. આમાં તો આખા સર્વ વ્યાપક સિદ્ધાંતો ગોઠવી દીધા છે. એ પૂતગળ સમજાય છે, માટી પોતી ગળા આદિમાં એ ઊંટનો ભૂકો થાય છે ને, ભૂકો ભૂકાની પર્યાય થવાને કાળે એ ઊંટના પરમાણુ એ પર્યાયને ગ્રહે છે. એ પર્યાયનો એનો કાળ જ ભૂકો થવાનો હતો. દસ્તાને લઈને નહીં, એને એ ઊંટ પોતે પહોંચી વળે છે. રોટલીની પર્યાયને પોતે લોટ પહોંચી વળે છે. આ અક્ષરની પર્યાયને એના પરમાણુ તેને ગ્રહીને પહોંચી વળે છે. કલમ નહીં, કાગળ નહીં, આત્મા નહીં, વિકલ્પ નહીં. ભગવાન એ સ્વતંત્ર પદાર્થ છે. તે પદાર્થનો વર્તમાન પર્યાય તે સમય થવાના કાળે તે પૂતગળ તેને ગ્રહે છે. એ માટી ખડાને ગય પ્રાપી લીધું. પેલું પ્રાપ્ત શબ્દ પડ્યો તો નહીં. એટલે એ પર્યાય જાણે હોય ને માટી પહોંચી વળે છે, ન હોય ને પહોંચી છતી અવસ્થા સિદ્ધ કરવી છે. માટીમાંથી ઘડાની જે સમય અવસ્થા છતી છે, છે એને માટી પહોંચી વળે છે, છે એને પહોંચી વળે છે. નહોતી નહીં, છે બસ એ સમય હતી. હતી પછી પ્રશ્ન રહે કે આના ન હતો થાત અને આમ હતો ન થાત, એ પ્રશ્નનો અવકાશ. બહુ સૂક્ષ્મ વાતું છે ભાઈ. અસ્તિત્વમાં તે સમયનું અસ્તિત્વ છે, એનો તે સમયનું અસ્તિત્વ છે. માટીની પર્યાય ઘડા રૂપે થઈ તે વખતે ઘડીને ઘડાના અસ્તિત્વ રૂપે થવાનો જ એનો સ્વકાળ હતો. એ સ્વકાળ હતો તેને માટી પહોંચી વળે છે, નહોતો ને પહોંચી વળે છે એમ છે. સમજાય છે એમ. ભગવાન આત્મા પોતાના જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવ શ્રદ્ધા જ્ઞાનમાં પહોંચતો જે કઈ દયાદાનના વિકલ્પ થાય એને ગ્રહતો નથી, એને પહોંચી વળતો. એ તો એના જ્ઞાનને સ્વભાવ જન્મુખ રહીને જ્ઞાનને પહોંચી વળે છે. તે સમયનું જ્ઞાન ગ્રહે છે. પોતાના સ્વભાવ સન્મુખમાં રહી હું શુદ્ધ ચિદાનંદ છું તેમ જ્ઞાન થતાં જે વિકલ્પો ઉઠ્યા તેના સંબંધીનું પોતાનું જ્ઞાન તેને તે પોતે ગ્રહ પણ તે પણ જ્ઞાનની પર્યાયનો કાળ છે ને એ જ પર્યાયનો કાળ છે જેવી દયાદાન વિકલ્પ ઉઠ્યા જેવી શરીરની અવસ્થા એવી અહીં જાણવાની અવસ્થાનો કાળ છે એને જ્ઞાન પોતે ગ્રહ છે એટલે છઠ્ઠી પર્યાયને આત્મા પહોંચી વળે છે એ જાણવાના પર્યાયને સ્વપર પ્રકાશકને પણ રાગ આદિ કે જડની અવસ્થાને આત્મા સંયક દ્રષ્ટિ પહોંચી વળતો નથી સમજને હા પર્યાયનું અસ્તિત્વ તે સમયનું જેમ વસ્તુ ત્રિકાળ છે એને કોઈ કારણ નથી તેમ વસ્તુની વર્તમાન પર્યાય જે છતી સંગ જ્ઞાનમાંથી પ્રગતિ છે એને પોતી વળે છે એને પોતી વળે છે તેમ જળની અવસ્થા શરીર આદિની જે અવસ્થા આમ કેમ થઈ કે પરમાણુમાં આ અવસ્થાનો કાળ છે એટલે પરમાણુ તે પર્યાયને પ્રાપ્ત કરીને ગ્રહને પહોંચી વળે છે આત્માની ઈચ્છાથી આ આંગળી આમ પહોંચી વળી એ ત્રણ કાળમાં બ્રહ્મને પાખંડ છે અજ્ઞાનીને જળને ચૈતન્યની ભિન્નતાનું ભાન નથી આ તો વસ્તુ સ્થિતિ છે ભાઈઓ જરી દાખલા આવે તો સમજી લેવા વળી કોઈ જીવના સાધન દાખલા આવી જાય એટલે પૂદગળ દ્રવ માટી પોતે જેમ ઘડામાં વ્યાપીને અંત 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 વ્યાપીને આદિમંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે એ ઘડા રૂપે પ્રણવે છે પેલી છઠ્ઠી વાત સિદ્ધ કરી કે ઘડાનો પર્યાય તે કાળ છે તેને માટી પહોંચી છે પછી ફેરફાર કર્યો માટીએ પોતાની ઘડાની પર્યાયો પહેલી પર્યાયમાં નહોતો અને બીજી પર્યાયે એ વિકાર થયો સમજાય છે પહેલો તો છતી વાત ને સિદ્ધ કરી ભાઈ ટીકામાં તો પ્રાપ્ત પેલી સિદ્ધ કરી છે ખૂબી વાત છે બોલા મૂળ પાઠમાં નવી પરિણમી શબ્દ પડ્યો છે કીધું પદ છે ખરું ને પદ્ય એટલે પદમાં પરિણમયના વિકાર પેલો સિદ્ધ કર્યો પછી પ્રાપ્ત સિદ્ધ કર્યું છે અને મૂળ વસ્તુનો સ્વભાવ પેલો પ્રાપ્ત સિદ્ધ કરીને પરિણમી સિદ્ધ કરવો છે એટલે ટીકાએ ફેરવી નાખ્યો અમરચંદ્રાચાર્ય વાત હા હેતુ છે ટીકા ફેરવાનો આ તો પદ છે 74મી ગાથા પદ છે પદમાં તો જેમ શબ્દોનું શું કહેવાય તમારું ફિંગલ જે કહેતો હોય એની સંધિ થાય એ પ્રમાણે ગોઠવાય પણ વસ્તુનો સિદ્ધાંત જે છે એ પ્રમાણે ટીકા અમરચંદ્રાચાર્ય લેતા એને પેલો પ્રાપ્ત શબ્દ મૂક્યો કેમ કે આ જળ શરીર વાણી મન આદિ પરમાણુઓ કર્મના જળના બધા એનો પ્રાર્થના તે સમયની અવસ્થા થવાનો કાળ અવસ્થાનું અસ્તિત્વ અવસ્થાનું અસ્તિત્વ તેને તે પરમાણુ પ્રાપ્ત કરે છે બાજુ ફેરફાર પછી લેશે તે અવસ્થાના તે સમયના પર્યાયને પ્રાપ્ત કરે એ બીજો પદાર્થ એને પ્રાપ્ત કરે છે એમ તણકાળમાં છે નહીં સમજાણું કઈ માટી ગળાને ગ્રહે છે વાહ ગાંડા જ કેવો ગળા રૂપે પરણમે છે બીજો બોલી દો છતી વાત સમજાવવા કે ગળાની અવસ્થા તો છતો કાળ જે સમયનો છે માટીનો તેને છતી વસ્તુ સત છે અને પર્યાય સત છે વર્તમાન સત છે એ પર્યાય સત છે ગળાની સત છે એને કોઈ કારણ ભાર નહીં સત છે જેમ દ્રવ્ય સત છે એમ પર્યાય સત છે એટલે પર્યાય હતી અને દ્રવ્ય પહોંચી વળી પછી પૂર્વની પર્યાયથી ફેરફાર થયો તો માટીએ કર્યો છે હવે બીજો બોલ લીધો પરિણમય પહેલી અવસ્થા પિંડની હતી અને બીજી અવસ્થા ગળાની થઈ એ પરિણમય ફેરફાર કર્યો તો માટીએ ફેરફાર કરીને પરિણમી છે અને બીજા એ કોઈ પરિણમાયો સમજાણું આમાં અને ઘડા રૂપે ઉપજે છે હવે ફેરફાર લઈ અને વર્તમાન ઉપજવું કીધું ઉલું તો પેલું છતું થાક્યું હતું માટીની ઘડાની પર્યાયની અસ્થિ તે સમયનો અસ્થિ કાળ છે છે પછી કેમ કેમ પ્રશ્ન હોય શકે છે છે જેમ સત છે એમ એની પર્યાય છે એ પર્યાયને પ્રાપ્ત દ્રવ્ય કર્યું છે માટી કર્યું પછી ફેરફાર પહેલી અવસ્થા જ ફેરફાર એ પછી કઈ ઉપજી ઉપજી તો નવું લીધું ભાઈ નવું લીધું ઓલું તો છે એને પહોંચી વળે છે ફેરફાર એ પોતે કરે અને ઉપજે કે માટી ગળાની પર્યાયપણે ઉપજે છે. પહોંચી વળવું, ફેરફાર થવું, ઉપજવું, ત્રણેય તે પદાર્થનું કર્મના વ્યાપ્ય લક્ષણવાળું કામ છે. બીજો પદાર્થ તેને કરે ત્રણ કાળમાં બનતો. એમાં દરેક ચીજ લઈ લેવી લો. હારી પણ કઠોળ પડે હો માનો ને. હે ના, એમ નથી, એમ ફેર છે, એ બધી ફેર છે, એમ નથી. એ તો એની અંદર વાત છે, એની અંદર વાત છે. આ તો ફક્ત આદિમત અંત પણ એમાં એમાં એની અંદર એક જ પર્યાયની વાત છે, જરીજોની વાત છે. બહુ લાંબુ નથી કરતા, કારણ કે આ તો એક જ પર્યાયના ત્રણ કર્મની વાત છે. એક પર્યાય ઉત્પાદ રૂપે ને એક ભાઈ એમ નથી. આ તો એક પર્યાય આમ અસ્થિ રૂપે દ્રવ્યની જે ઉત્પાદ રૂપે જેનો કાળ છે છતો એ પોરા પણ બહુ વ્યાખ્યા થઈ ગઈ છે વિષમા બોલની. અલિંગ ગ્રહણમાં, અલિંગ ગ્રહણમાં પર્યાય છતો પડ્યો છે, સામાન છે માટે વિશેષ છે નહીં. દ્રવ આમ સામાન છે માટેનું વિશેષ છે, બે નું હિનપણું થઈ જાય છે, બે સાબિત થતા નથી. પર્યાય તે પર્યાય થી છે ને દ્રવ તે દ્રવથી છે, બેને નિર્ભેષ સાબિત કર્યા વિના આ પર્યાય કોની છે એ સાપેક્ષ પણ સિદ્ધ થઈ શકે નહીં. એ પર અધિકાર ઘણો વિશ્વમાં બોલનો અલિંગ ગ્રહણમાં ઘણો કર્યો હતો. આત્માની શુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય વિતરાગી આમ રાગ રહિત પર્યાય સામાન દ્રવ છે માટે છે નહી. એ છતી પર્યાય છે છે ને કોક નો આશ્રય કહેશો તો એની હિંતા થઈ જાય છે. એમ છતાં પણ અહિતુક રહેતું નથી, સમજાય છે? પર વિસ્તાર ઘણો કર્યો છે. દ્રવ્ય અણફરસતો શુદ્ધ પર્યાય છતો છે એનું નામ અલિંગ ગ્રહણ. વિષ્ણુ બોલ લીધો હતો કેશ્વમતી ગાથાનો. એ દ્રવ શુદ્ધ ચિદાનંદ તરફ જ્યાં દ્રષ્ટિ થઈ અને જે પર્યાય છતી થઈ ઈચ્છે કેમ કે વિકાર પુન હતો માટે ઉત્પન્ન થઈ કે ના, નિમિત્ત હતું તો ઉત્પન્ન થઈ કે ના, આ સામાન્ય હતું તો ઉત્પન્ન થઈ કે ના. હોય માર્યા, ઉત્પન્ન થયું કહોતો તો નહોતું એમ થાય છે. આ તો પર્યાય છે 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 એને વળી આનાથી ઉત્પન્ન થઈ, છતાં કાળે આનાથી ઉત્પન્ન થઈ એનો અભાવ બતાવે છે. પણ એનો ભાવ સિદ્ધ કરવો છે, છે બસ ખલાસ થઈ ગઈ. છે ઈચ્છે સામાન્ય લઈને છે, સામાન્ય અણફરસી વિશેષ અવસ્થા છે. કારણ કે સામાન્ય ફરસેલી હોય સામાન્ય વિશેષ બે થઈ જાય છે, બે સ્વતંત્ર એક સમયે ભિન્ન સામાન્ય વિશેષના લક્ષણે બે પદાર્થ સિદ્ધ થતા નથી. પછી આ પર્યાય આની એમ અપેક્ષાથી, કારણ કે પર્યાય આની છે, પણ નિરપેક્ષ પર્યાયને દ્રવ સાબિત કર્યા વિના અપેક્ષા લાગુ પડે નહીં. ઓ સમજાય છે કઈ? એમ આચાર્ય પણ વાત મૂકી છે કે માટીની ગળાની પર્યાય માટીથી ઉત્પન્ન થઈ પછી કઈ શું કે છે. અહી તો છે માટી જેમ છતો પદાર્થ છે એમ ગળાની પર્યાય વખતની ગળા પર્યાય છતી છે, વચ્ચે એને માટી પહોંચી વળે છે. પછી પૂર્વની પર્યાય પલટીને વિકાર્ય થયું માટી પણે ગળા પણે અને પછી વર્તમાન ઉપજી એમ છતી વાત સિદ્ધ કરીને બે વાત સિદ્ધ કરી. ભાઈ સમજાય છે? જરી હારી ઝીણી વાત ભાઈ. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એક કે એક નવા બોલ લાગે એટલે મહારાને મૂંઝવણ. ભાઈ પરિચય કરવો જોઈએ. આ વાત બાપા અગમ છે ભાઈ. એ અનંત કાળના વાસ્તવિક તત્વો શું સ્વભાવ ચિદાનંદ છે એના સન્મુખ જવાની કળાઓ કેવી સમ્યક શ્રદ્ધા યથાર્થ શ્રદ્ધા હોય તો થાય, એને શ્રવણ કરી પરિચય ન કરે તો એ સી રીતે સમજાય. અને પરિચય કરવા માટે એની યોગદાન પાત્રતા જોવે છે ને. અહીં કે છે જેમ પૂદગળ દ્રવ્યડી કરવામાં આવતા એટલે કે તદ્દન વિકાર પૂદગળ દ્રવ્યડી થયો. મારું ભારી વાત. ગુમરસાર કે કર્મને લઈને વિકાર થાય, સમયસાર કે વિકાર પૂદગળથી પ્રણમતો થાય. હવે એ પર્યાયમાં મારાથી થાય માની સીધી આધાર ઘણા મળેલો. અહીંયા તો વસ્તુ દ્રષ્ટિના ભાનમાં વિકારના અભાવ રૂપે પ્રણવા લાગ્યો, જ્ઞાન કરવા લાગ્યો, એટલે સ્વપર પ્રકાશ શક્તિ ખીલી ઉદગળનો પરિણમન વિકાર ને જડનું છે એમ કહ્યું છે. ઉમરસારમાં પોતાની પર્યાય વિકારમાં નિમિત્ત કોણ છે તેને જણાવવાનું કથન કર્યું છે. ત્યારે કે જ્ઞાનાવરણી ન લઈને જ્ઞાન હણાય મોની ન લઈને સમ્યકિત હણાય ઊંધી વાતો. વાત એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયથી નથી, આમાંની પર્યાય છે માટે આ પર્યાય છે એમ નથી, પણ આ પર્યાય આ દ્રવ્ય છે માટે પર્યાય છે એમ પણ નથી. ઓહો ચંદ્રભાઈ, કારણ કે સામાનનો હું સામાનને લઈને વિશેષનો હું છેમ સિદ્ધ કરવો છે, પછી ઉપજો કેમ એ તો કોઈ પછી અપેક્ષા લાગુ પાડવી પડે છે. નિરપેક્ષ છે એ વસ્તુ પોતાની પર્યાયના સ્વકાળે છતી છે, એને જો આને લઈને કહો તેની હીણતા થઈ જાય છે. એ નિરપેક્ષ પર્યાયનું સાબિતપણું ઓર સત અવસ્થાનું અહેતુકપણું સિદ્ધ થતું નથી, અને અહેતુક સિદ્ધ થયા વિનાની કોની પર્યાય એ વ્યવહારનું જ્ઞાન પણ યથાર્થ થઈ શકતું કહો સમજાય છે. એમની નિયમની પછી પછી પર્યાય છે પર્યાયથી છે દ્રવ્ય છે દ્રવ્ય સતી પર્યાય ત્રીજો વિષય છે. ચર્ચાઈ ગયો લખાઈ ગયો કરો વિષ્ણુ પર્યાય નો સ્વકાર છતાં